કે આ મોટરો ને પ્લેન ચાલવા ને ઓલી ટ્રેન ચાલવાનું બંધ થઈ જતું હોય છે. અરુણભાઈ ચાલે છે તો ચાલે છે, તો જાગું છું તોય ચાલે છે, તો પછી જાગતો હું તો પણ થયા કરે છે. એમ લ્યો ને ઊંઘમાં જો તમે કરતા નથી બનતા અને થયા કરે જગતના પદાર્થના પરિણમન, તો જાગતી વખતે તમે નક્કી કરો ને કે હું જાગું ને જાગીને જોઉં છું તો જોવાનું કામ કરું છું, પણ હું કરતા તો બની શકતો નથી. આવડો આ પાના ફેર્યા તો રાતના તો સૂતો તો એ કોઈનો કરતા નતો, જાગતી અવસ્થામાં કરતા નથી. પાના ફરે છે એની શક્તિથી, હું તો જાણું છું. ડાયરેક્ટ કરતો નથી અને આ પરિણમન થયામાં હું નિમિત્ત પણ નથી, ઉલટું આનું પરિણમન મારા જ્ઞાનમાં નિમિત્ત થયું કે સ્વતંત્રપણે થાય છે. આટલું બધું સમજવું પડશે ભાઈ. ધેવરીભાઈ, કરતા બુદ્ધિનું ઝેર જીવને મારી નાખે છે. આત્મા સ્વભાવથી જ્ઞાતા જ છે, અને જ્ઞાતા કેના જેવો જ્ઞાતા છે? અરિયંત જેવો. અરિયંતનું જ્ઞાતાપણું અને આ પ્રત્યેક આત્માનું જ્ઞાતાપણું, જ્ઞાતાપણાની અપેક્ષાએ બે સમાન છે. હવે એક જ્ઞાતા ભાવે ન પરિણમતા કરતા ભાવે પરિણમે છે એ અજ્ઞાની થઈ ગયો, અને જો કરતા બુદ્ધિ છોડી અને જો જ્ઞાતા થઈ ગયો તો એ અરિયંત જેવો છે. ભલે એનો શ્રદ્ધા અપેક્ષાએ સરખો થયો, ચારિત્ર અપેક્ષાએ વાર છે, હજી સંસારી છે, હજી એને ઠરવું બાકી છે. અરિયંત થયો નથી, અરિયંત પોતે થયો નથી, પણ અરિયંત જેમ જ્ઞાતા છે, વિશ્વના સાક્ષી છે, એમ આ પણ શ્રદ્ધા અપેક્ષાએ, દ્રષ્ટિ અપેક્ષાએ સાક્ષી થઈ જાય છે. બસ બે સરખા થઈ જાય છે. આકુળતા બધી છૂટી જાય છે. કરવું કરવું એમાં આકુળતા છે, લાય લાગી છે, બાકી બીજું કઈ નથી. જાણું જાણું એમાં શાંતિ છે. ટીકા. જેવી રીતે દ્રષ્ટાંત આપે, જેવી રીતે દહી દૂધ કે જેવો ગોરસ વડે વ્યાપ્ત થઈને વ્યપાઈને ઉપજતા ગોરસના ખાટા મીઠા પરિણામ છે. જે દહીં અને દૂધ છે એનું મૂળ સ્વરૂપ ગોરસ કહેવાય, એને ગોરસ કહેવાય. ગોરસ એટલે ગાયનું દૂધ, રસ, ગાયનું રસ દૂધ. એના બે નામ, દૂધ અને દહીં, કાં દૂધના ફોર્મમાં હોય ને કાં દહીંના ફોર્મમાં હોય, એને દૂધ અને દહીં એની પર્યાય કહેવાય. ગોરસ એ મૂળ દ્રવ્ય કહેવાય. તો એમ કે છે કે દૂધ દહીં કે જેવો ગોરસ વડે વ્યાપ્ત થઈને વ્યપાયને, એ દૂધ હોય એમાં પણ ગોરસ છે અને દૂધનું દહીં થાય એમાં પણ ગોરસ છે. ગોરસ કોમન છે, ગોરસ કોમન છે, અને આ એના બે પ્રકારના પરિણામ છે. હવે કહે છે કે એ જે ગોરસ છે એ દૂધમાં અને દહીંમાં કોઈ પણ એની અવસ્થાઓ થાય એમાં એનો મૂળ રસ વ્યાપક છે, ફેલાય છે. પણ ગોવાળનો હાથ કે બેનનો હાથ એમાં જતો નથી. એ જે ક્રિયા થાય છે દહીં દૂધની, એમાં ગોરસ નામનો જે મૂળ પદાર્થ છે, ઓરિજિનલ સામાન્ય, એ વ્યાપ થઈને ઉપજતા ગોરસના ખાટા મીઠા પરિણામ છે. ગોરસ છે દ્રવ્ય છે, અને ખાટા મીઠા, ખાટા એટલે દહીંની પર્યાય, મીઠું એટલે મીઠા એટલે દૂધની પરિણામ, એ ખાટા મીઠા પરિણામ છે. એ પરિણામ જે છે એ પરિણામને કોણે કર્યા કે ગોરસે? બેને દહીં જમાયું ને દહીં કર્યું, દૂધમાંથી મીઠા દૂધમાંથી ખટાશ ઉત્પન્ન કરી, એ કોણે કરી છે? ગોરસે કરી છે. બેને કરી નથી, એ ખાટા પરિણામનો કરનારો એ ગોરસ મૂળ પદાર્થ છે એનો. સામાન્ય પોતાના વિશેષ ભાવને કરે છે, શક્તિ છે એમાંથી વ્યક્તિ થાય છે એમ, બીજું કોઈ એના પરિણામને આપતું નથી. તેમને ગોરસનો તટસ્થ જોનાર, એટલે કે ગોરસ પોતે દહીં રૂપે ને દૂધ રૂપે પરણમે છે એમ તટસ્થ દૂર રહીને એનો જોનાર. ગોરસ એક પદાર્થ, ગોરસના પરિણામ થયા કરે છે, અને તટસ્થ રહીને જોનાર, દૂર ઉભીને કરનાર નહીં, જોયા કરે કે આ દૂધ હતું એ જામી ગયું, દહીં થયું. બસ એ દહીં નો કરનાર કોણ છે કે ગોરસ? એનો પોતાનો સામાન્ય સ્વભાવ. તેમને ગોરસનો તટસ્થ જોનાર, તટસ્થ મધ્યસ્થ, પક્ષપાત નહીં કરતા પણ હું અહીંયા પક્ષપાતી થઈ ગયો, તટસ્થ સાક્ષી, તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, એને દહીં દૂધના પરિણામને કરતો નથી, જાણે છે થાય છે ને, તેવી રીતે દ્રષ્ટાંત આપ્યો. તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ, જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ બંધાય પણ ખરા, ઉદયમાં આવે ને નિર્જરી પણ જાય, સંયોગ છે. તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પૂદગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂદગલ દ્રવ્યના પરિણામ છે. ગોરસના સ્થાને પૂદગલ દ્રવ્ય લેવું અને ખાટા મીઠા પરિણામ જે થાય છે એના સ્થાને જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ કર્મના પરિણામ લેવા, એનું સામાન્ય પૂદગલ દ્રવ્ય છે. એની વિશેષ અવસ્થાઓ થાય છે જુદી જુદી, કોઈ જ્ઞાનાવરણ રૂપે પ્રણમે, કોઈ વેદની રૂપે પ્રણમે, કોઈ આયુ રૂપે પ્રણમે. પૂદગલની અવસ્થાઓ આઠ પ્રકારે થાય છે, પણ એ આઠ જે પ્રકાર છે એ પૂદગલના વિશેષ ભાવો છે. પણ એ આઠેમાં સામાન્યમાં પૂદગલ 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 જ છે, ક્યાંય એમાં ચેતન આવતું નથી. સમજી ગયા? જળના પરિણામમાં જળ વ્યાપે છે પૂદગલ, પણ જળના પરિણામ થાય એમાં આત્મા વ્યાપતો નથી, એમ ચેતન એમાં જતું નથી. મંજુબેન સમજાયું છે? હું આવ્યો ત્યારથી જ એના શબ્દો નીકળે છે, મને બહુ ગમે છે, મને બહુ ગમે છે. હે હે, હા મને સાચું વાંચો, વાત સાચી છો, એવું છે કે જે જે સમજે ને ભાઈ બોલાવ્યા તમને, તમે મને, પણ પક્ષ મારો અહીંયા છે, સાથે છો, પણ પક્ષ અહીંયા શું કામ છે ખબર છે? કે જે પકડી શકે છે એકદમ જીવી શકે અને અંદરમાંથી એને પ્રમોદ આવે, સમજી ગયા? કુદરતી છે એ, કઈ પક્ષપાત ના હોય એમાં, એમાં પક્ષપાત ન હોય, હંમેશા કુદરતી. જે વિશેષ, હવે વિદ્યાર્થીઓ અમે નાના હતા ને, ભણતા હતા, ભણતા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા હોય, એમાં એકદમ જે તેજ હોય ને, તેજ વિદ્યાર્થી, એ શિક્ષકનો એના ઉપર પ્રેમ દેખાય આપણને, શું બહુ પ્રેમ ભાઈ, એને મોનિટર બનાવે, સમજી ગયા? એને બોલાવે, એની હારે પ્રસન્નચિત્તથી વાત કરે, બીજા છોકરાઓને થાય કે આવું કરે છે, અમે વિદ્યાર્થી નથી, પણ એમાં પક્ષપાત નથી, એ કુદરતી છે. આ વસ્તુ કઈ કુદરતી, આ વસ્તુ કુદરતી છે, સમજી ગયા? કે આ વસ્તુ સમજાવી છે, આ વસ્તુ સમજાવી છે, ઈ ઈ ઈ જે પ્રમોદ આવે છે એ સમજણનો છે, સમજી ગયા? એટલે ઉલટું એનું અનુકરણ બધાય કરવું, એમ મારું કહેવું. આ તો એવું છે ને કે મારે એની તરવાર છે, એ પુરુષો રહી જાય ને બેન આગળ રહી જાય, એમાં હું, એ તો આત્મા છે બધાય. આ તો એક દાખલો છે, દાખલો છે, હજી ઘણું કરવાનું બાકી છે, આ તો એકડો છે, હજી હજી શરૂઆત છે, આ તો શરૂઆત છે, હાવ શરૂઆત છે, બસ બસ એટલું જ, બાકી હજી તો ઘણું બાકી છે કરવાનું, માર્ગ હજી ઘણો કાપવાનો બાકી છે. પણ જો આ રીતે પોતે પ્રયત્ન ચાલુ રાખે ને તો પોતાનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થાય, એવું દ્રષ્ટિમાં આવે એવું છે, ના આવે એવું નથી, અશક્ય નથી બિલકુલ. મને નથી સમજાતું એ કાઢી નાખવાનું, એ કાઢી નાખવાનું બસ. હા, આજે ઓછું સમજાય છે એનો સ્વીકાર કરવો, કાલ વધારે સમજાશે, એમાં કોઈ ન સમજાય એવું કઈ પ્રશ્ન છે નહીં. કે છે કે તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણાદી ઇત્યાદિ કે જેઓ ખરેખર પૂદગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂદગલ દ્રવ્યના પરિણામ છે. પૂદગલ દ્રવ્ય ના જ પરિણામ છે, એ પરિણામનો કરનારો પૂદગલ દ્રવ્ય છે. જેમ દૂધ અને દહીંનો કરનારો ગોરસ છે, એ ગોરસ નામનો પદાર્થ છે, એનું નામ ગોરસ છે કે જેના એ પરિણામ થાય છે. દ્રષ્ટાંત સમજાવે છે, એવી રીતે જ્ઞાનાવરણ આદિ આ પ્રકારના કર્મનો બંધ થાય છે, ઉદય આવે છે, કરે છે. પણ એની ક્રિયાનો કરનારો કોણ છે? આત્મા એને કરે છે કે પૂતગલ દ્રવ્ય કરે છે? કે પૂતગલ દ્રવ્ય કરે છે. આ તો સમજાયું છે, જરાક ધ્યાન રાખે તો જે કહેવા માંગે છે આમાં શું થાય છે, એમ સમજાવે છે ત્યારે આત્માને જુદો રાખે છે કે આત્મા એનો કરનારો નથી, પૂતગલ દ્રવ્યને કરે છે. એમ પોતે સાંભળે તો પોતે ઘડીક ભરતો એમ થાય કે વાત તો આ સાચી છે, હું એનો કરું કરનાર નથી. જો ખરેખર કર્મનો કરનારો આત્મા હોય, કર્મનો કરનારો આત્મા હોય તો દેવનું આયુષ્ય જ બાંધે ને, અને બાંધે તો કરોડો અબજો વર્ષનું બાંધે ને, શું કામ ઓછું બાંધે? હે, અને બીજું, જો કર્મનો કરનારો હોય તો તીર્થંકર કર્મની પ્રકૃતિનો જ બંધ કરે ને કે તીર્થંકર પદ મળે. પણ કરવું એ આત્માનો સ્વભાવ નથી. કર્મની પ્રકૃતિ બંધાય ઉદયમાં આવે કે ખરે એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, ભાઈ તું એનો કરનાર નથી. તું કરવાની બધી છોડી દે, કર્મને બાંધવાની કે કર્મને હું ક્ષય કરું એ તારો ધર્મ નથી. ક્ષય થાય એને જાણે, ઘાતી કર્મનો ક્ષય થાય છે એમ અર્યન જાણે છે. ઘાતી કર્મનો ક્ષય, ચાર ઘાતી આ કર્મનો ક્ષય આત્માએ કર્યો નથી, પણ ક્ષય થયો તો ઉપચારથી એમ કહેવાય કે અર્યન ભગવાને ચાર ઘાતી કર્મનો નાશ કર્યો, એમ ઉપચારથી વ્યવહારના કથનનું કહેવામાં આવે. પણ ખરેખર એનો એ કરનાર નથી. કે છે કે વ્યાપ્ત થઈને ઉપજતા પૂતગલ દ્રવ્યના પરિણામ છે તેમને જ્ઞાની કરતો નથી. આહા, જ્ઞાની જે કર્મ બંધાય ખરે ઉદયમાં આવે એને માત્ર દૂર રહીને જાણે છે કે આ કર્મનો બંધ થાય છે, આ કર્મ નિર્જરે છે, આ કર્મ ઉદયમાં આવ્યા. ઉદયમાં આવતા કર્મને માત્ર જાણે છે પણ એમાં જોડાતો નથી, અને એ પરિણામ મારા છે અને હું એનો કરનાર છું એમ એ જ્ઞાની કરતો જાણે છે, તેમને જ્ઞાની કરતો નથી. પરંતુ હવે જેવી રીતે ગોરસનો જોનાર, ઓલો તટસ્થ માણસ બીજો લીધો ને, તે ગોરસના પરિણામ થાય છે એને ઓલો દૂર રહીને જાણે છે ને. ગોરસનો જોનાર પોતાથી જોનારથી વ્યાપ્ત થઈને ઉપજતું જે ગોરસ પરિણામનું દર્શન જોવાપણું તેમાં વ્યાપીને માત્ર જુએ છે. હવે ઓલા ખાટા મીઠા પરિણામમાં કોણ વ્યાપે છે કે ગોરસ? તો હવે ગોરસનો જે જાણનાર છે, દૂર રહેનારો, એ સેમાં વ્યાપે છે કે આ ગોરસના જે પરિણામ થયા સ્વતંત્રપણે એનું થયું જે જ્ઞાન, એ જ્ઞાનમાં આત્મા વ્યાપે છે. પણ આત્મા એ જ્ઞાનમાં વ્યાપે, પણ આત્મા ગોરસમાં વ્યાપે, એમ ત્રણ કાળમાં બનતું. કે છે કે તેમાં વ્યાપીને માત્ર જુએ છે, પોતે પોતાના જ્ઞાનમાં વ્યાપે અને એ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય. એ જ્ઞાનની પર્યાય કે જે ઓને જાણે છે, ઓને જાણનારી જ્ઞાનની પર્યાય, એમાં પોતે વ્યાપે આત્મા, એમાં ફેલાય પસરે અને એ જ્ઞાનને કરે, પણ પરને તો કરી શકે નહીં. માત્ર જુએ છે, માત્ર શબ્દ વાપરો, 100% જાણીને જુએ પણ કિંચિત માત્ર કરે નહીં, કે 50% જાણે ને 50% એને કરે નહીં, 99% જાણે ને 1% કરે નહીં. ના પાડે હરુભાઈ, એટલું ના હોય, ના પાડે હરુભાઈ, ના પાડે કે કાંઈક તો રાખો અજ્ઞાની, કે કાંઈક તો રાખો. 100% નિમિત્ત ઉપાદાનમાં 50% રાખો કે નહીં, કે 99% ને 1% કે નહીં, 100 એ 100% કેવાય, માત્ર જાણે અને બિલકુલ કરે નહીં. આ તો વિતરાગનો માર્ગ છે ભાઈ, આ તો વિતરાગનો માર્ગ છે. કરવું એ વસ્તુના સ્વભાવમાં ક્યાં છે? તો કરવું એ તો રાગ થઈ ગયો, અજ્ઞાન થઈ ગયું, મિથ્યાત્વ થઈ ગયું. માત્ર જોવે છે, તેવી રીતે જ્ઞાની પોતાથી, એટલે જ્ઞાનીથી વ્યાપ્ત થઈને ઉપજતું, વ્યાપ્ત થઈને ઉપજતું જે જ્ઞાન ઉપજે છે, પૂતગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે, જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના પુદ્ગલ કર્મો જે પોતાના જ્ઞાનમાં ગ્રેયપણે નિમિત્ત છે, એવું જે પોતાથી થયેલું પોતાનું જ્ઞાન, પોતાથી થયેલું પોતાનું જે જ્ઞાન, જેમાં પુદ્ગલ દ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે, એટલે જ્ઞાનમાં જાણવામાં એ ગ્રેયપણે નિમિત્ત થાય છે કે આ બંધાય છે, બસ દોરીને જાણે છે. એવું જે જ્ઞાન, એવું જે પોતામાં ઉત્પન્ન થયેલું પોતાથી જે જ્ઞાન કે જેમાં પરદ્રવ્ય જણાય છે, તેમાં વ્યાપીને એ આત્મા એમાં પસરે છે પોતાના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં. પોતાના પરિણામ જે નિર્વિકારી વિતરાગી પરિણામ થાય તેમાં ફેલાય છે, જેમ ગોરસ દહીં દૂધમાં ફેલાય છે, જેમ પુદ્ગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મના પરિણામમાં ફેલાય છે, એમ આત્મા પોતાનું જે જ્ઞાન થાય છે કે જે જ્ઞાનમાં પર પદાર્થ નિમિત્ત છે કે આ કર્મનો બંધ થાય છે, એવું જે જ્ઞાન એમાં એ પોતે ફેલાય છે, આત્મા પસરે છે. તો એમાં વ્યાપ્ત થઈને, તેમાં વ્યાપીને માત્ર જાણે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે, પણ પર પદાર્થનો કિંચિત માત્ર પણ કરતા નથી. વળી એવી જ રીતે જ્ઞાનાવરણ પદ પલટીને, હવે જેમ જ્ઞાનાવરણ કર્મનો કરતા નથી માત્ર જાણનાર છે, એના સ્થાને પદ પલટીને કર્મ પલટીને કર્મસૂત્રનું કર્મની ગાથાનો વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ કર્મનો એ કરતા નથી માત્ર જાણે છે, વેદની કર્મનો કરતા નથી માત્ર જાણે છે, મોહની કર્મનો કરતા નથી માત્ર જાણે છે, આયુ કર્મનો કરતા નથી માત્ર જાણે છે, નામ કર્મનો કરતા નથી માત્ર જાણે છે. એ આઠ પ્રકાર છે કર્મના, એમાં નામ કર્મની પ્રકૃતિ, ગોત્ર કર્મ, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, એવા કર્મ એને પણ જાણે છે, કરતો નથી. અને અંતરાય નામનું કર્મ જે છે એને પણ જાણે છે, પણ અંતરાય કર્મને બાંધતો નથી, છોડતો નથી. સાત સૂત્રો તથા તેમની સાથે પછી મોહ રાગ દ્વેષ અંદરમાં, ક્રોધ માન માયા લોભ એને કરતા નથી માત્ર એના પરિણામ જે થાય પોતામાં એ જાણે છે. નો કર્મ મન વચન કાય શ્રોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શન, આ દ્રવ્ય ઇન્દ્રી અને ભાવ ઇન્દ્રી, એ સ્પર્શનના 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા. આ વ્યાખ્યાનમાં આ રીતે વિસ્તાર કરવો, એ જ્ઞાનાવરણ કર્મની અમે વાત કરી છે, તો બીજા 7 કર્મ મારે લઈ લેવા. બીજા પરિણામ રાગ દ્વેષમો એનો કરતા નથી થાય એને માત્ર જાણે છે, એમ દ્રવ્ય ઇન્દ્રિય જે બંધાય એને પણ છે એને માત્ર જાણે છે, એમ બધા પરિણામ આત્મા સિવાયના અને આત્માના જ્ઞાન સિવાય બાય બધા પદાર્થ કે બધા ભાવો એનો કરનાર નથી માત્ર જ્ઞાતા હોવાથી જાણે છે. અને આ ઉપરથી બીજા પણ પરિણામ વિચારવા, બીજા પણ વિચારવા. લ્યો 101 ગાથા એ પૂરી થઈ, હવે આપણે 17મી 18મી ગાથા 5 મિનિટ છે, ઉદઘાટન કરી દઈએ. આ ટેપ છે એટલું સારું છે, અત્યારે ના આવ્યા હોય એ ટેપ ઉતરી જાય તો એ સાંભળી શકે. બપોરે તમે ન હો તો એ સાધન એવું છે કે એ બપોરનું પણ તમે પછી સાંભળી શકો. હવે આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતિ કહે છે. જેમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન અર્થી એ અનુચરણ નૃપતિનું કરે. દ્રષ્ટાંત પેલા આપ્યું, જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો, પણ એ રીતે એનું જ કરવું અનુચરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ, મોક્ષનો ઈચ્છક હોય એને શું કરવું એ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધ કરે છે. ગાથાનો અર્થ, જેમ કોઈ ધનનો અર્થી એટલે ધનની પ્રાપ્તિનો અભિલાષી કોઈ જીવ, પુરુષ એટલે કોઈ આત્મા, રાજાને જાણીને, કેમ કે એને તો ધન પ્રાપ્તિ કરવી છે અને મહેનત કર્યા વિના ધન મેળવવું છે, મજૂરી નથી કરવી, પણ રાજાને રીઝવે તો ગામને ગામ આપી દે, અગાઉના કાળમાં બનતું હતું. દીવાનને બોલાવે, રાજા ખુશી થઈ ગયો કે આને દીવાનને આને તાંબાના પતરા ઉપર ગામ બે લખી નાખો, એના બાલ બચ્ચા ખાય આવો કઈ ગામની. એમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે, જાણે પેલા એને ચારે બાજુથી તપાસે કે આ રાજા એના ચિહ્ન સિંહાસન એનું વૈભવ આ તે બીજું ત્રીજું જાણે, અને પછી આ રાજા છે એમ શ્રદ્ધા કરે. હવે જાણીને શ્રદ્ધા કર્યા પછી શું કરવું કે ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે, એને ખુશી કરવાની ખુશામત કરે છે, દોહા બોલે એને ગમતી જ વાત. એ રાજા એમ કે અત્યારે ઘોર અંધકાર થઈ ગયો છે, હા સાહેબ બરાબર અંધારું થઈ ગયું છે, એને આયા પાડે, શું એને શિખામણ ના આપે, ખુશી કરો જ ને રાજાને, તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે અર્થાત તેની સુંદર રીતે સેવા કરે, એની ચોવીસે કલાક સેવા માયરીએ. તેવી રીતે ધનનો અર્થી જેમ હતો રાજાને જાણીને સેવા કરે શ્રદ્ધા કરે, ઓલો ધન અર્થી હતો, હવે આત્માનો અર્થી આત્માર્થી મોક્ષાર્થી. તેવી રીતે મોક્ષની ઈચ્છા વાળાએ, જો માનની ઈચ્છા હોય તો નહીં આત્મા પ્રાપ્ત થાય, માન અર્થી નહીં, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષની જેને અભિલાષા છે, મોક્ષનો ઈચ્છક એટલે છૂટવાનો ઈચ્છક, મોક્ષની ઈચ્છા વાળાએ જીવરૂપી રાજાને જાણો, જેને મોક્ષની પ્રાપ્તિ આનંદની પ્રાપ્તિ કરવી હોય દુઃખથી મુકાવવું હોય એને આત્માને જીવરૂપી રાજા છે આ એને જાણો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું, જાણીને શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે એવી પ્રતીતિ કરવી, અને ત્યારબાદ તેનું જ અનુચરણ કરવું, ચારિત્ર અર્થાત અનુભવ વડે તન્મય થઈ એમાં લીન થવું, તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે એની ટીકા છે એ વિસ્તાર બપોરે કરશું. હવે આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતિ કહે છે. સમયસાર શાસ્ત્ર એનો જીવ અધિકાર ગાથા 17-18 આવે છે. જેમ પુરુષ કોઈ ઇન્દ્રપતિને જાણે પછી શ્રદ્ધા કરે પછી યત્નથી ધન અર્થી એ અનુચરણ ઇન્દ્રપતિનું કરે, જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થી. ગાથાનો અર્થ, જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે. એ દ્રષ્ટાંત આપ્યો તો રાજા એના ઉપર ખુશી થાય છે અને એને બે ચાર ગામ લખી આપે છે, કેમ કે એ ધનનો અર્થી હતો એટલે રાજા પાસે જાય છે. હવે કોઈ મોક્ષાર્થી અર્થી હોય તો શું એ કરે છે, એવી રીતે મોક્ષની ઈચ્છા વાળાએ જીવરૂપી રાજાને જાણવો, જેને સુખની ઈચ્છા હોય, મોક્ષ એટલે સુખ, મોક્ષનો અર્થ પરિપૂર્ણ સુખ, એનું નામ મોક્ષ છે. આત્મિક સુખની ઈચ્છા વાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ જાણીને તેનું શ્રદ્ધાન કરવું કે આ રાજા છે, આ જીવ છે એમ જાણવું અને શ્રદ્ધા કરવું, અને ત્યારબાદ તેનું જ એટલે આત્માનું જ અનુચરણ કરવું અર્થાત અનુભવ વડે તન્મય થઈ જવું. એ ચારિત્ર, જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર ત્રણ પ્રકાર કયા. હવે એ તો ટૂંકો અર્થ થયો, હવે એનો વિસ્તાર કરે છે આચાર્ય ભગવાન. ટીકા એટલે જે ગાથામાં હોય એને વધારે વિસ્તારથી કહેવું એનું નામ ટીકા છે. કળશ એટલે જેવી રીતે કોઈ મંદિર આપણે બંધાવીએ અને મંદિરની પૂર્ણાહુતિ થાય તો છેલ્લે કળશ ચડાવવામાં આવે છે, એમ જે કુંદકુંદ આચાર્ય ભગવાને ગાથા લખી એના ઉપર અમૃતચંદ્ર આચાર્ય વિસ્તારથી ટીકા કરી અને પછી એના ઉપર કળશ ચડાવે છે. એટલે ટૂંકો સાર એનો જે બધું હતું એનો ટૂંકો સાર એ કહી દઈએ. અથવા તો જે ગાથા આવવાની હોય એની પહેલા એ સૂચના આપે કે હવે કુંદકુંદ ભગવાન આ ગાથામાં આમ કહેશે. એમ બે પ્રકારે કળશો છે. નથી કહેતા કળશ ચડાવ્યો આને માથે, એમ કળશ ચડાવે છે. ટીકા: નિશ્ચયથી ખરેખર જેમ કોઈ, દ્રષ્ટાંત આપે, જેમ કોઈ ધનનો અર્થી, ધનનો લોલુપી, જેને ધનની જ પ્રાપ્તિ કરવી છે એવો કોઈ જીવ, પુરુષ એટલે આત્મા જીવ, બહુ ઉદ્યમથી ઘણા પ્રકારનો પ્રયત્ન કરીને, પ્રથમ તો રાજાને જાણે, ઘણો પ્રયત્ન કરે, ગામમાં તપાસ કરે, રાજાનો મેલ ક્યાં છે, રાજા ક્યારે આવે છે, રાજા ક્યારે સભામાં આવે છે, એના એ બધો તપાસ કરે, એ રાજા કેવો છે, એનું રૂપ કેવું છે, કેવા કપડાં પહેરે છે, ક્યાં રહે છે, ક્યાંથી જાય છે, એ બધો એ બારોબાર પહેલા તપાસ કરે રાજાનો, અને રાજાના લક્ષણોને પણ જાણે કે આ રાજા છે, બીજાઓને પણ પૂછીને નક્કી કરે. એમ પ્રથમ ઉદ્યમથી, બહુ ઉદ્યમથી, ઘણા પુરુષાર્થ પૂર્વક, કેમ કે એને પ્રયોજન ધનનું છે, રાજાને રીઝવીને એને ધન લેવું છે એની પાસેથી, તો બહુ ઉદ્યમથી અને ઘણો પુરુષાર્થથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે. એટલે ઓછામાં ઓછી બહારની મહેનત કર્યા વિના રાજા પસંદ થાય તો ગામના ગામ લખી દે, પણ એને રાજી કરવો જોઈએ રાજાને. હવે રાજાને રાજી કરવા પહેલા બહુ ઉદ્યમથી રાજાને તપાસ કરવો જોઈએ કે રાજા ક્યાં રહે છે. તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે આ બરાબર રાજા છે, એમ એને શ્રદ્ધામાં લઈએ, જાણીને તરત જ કે આ અવશ્ય રાજા જ છે, શ્રદ્ધા કરી. તેનું સેવન કરવાથી એટલે તેને ખુશી કરવાથી અવશ્ય એટલે ચોક્કસ ધનની પ્રાપ્તિ થશે, એમ એને ચોક્કસ થઈ જાય છે. જાણીને જ્યાં શ્રદ્ધા કરે અને એની જો સેવા કરીશ તો મને ધન અવશ્ય મળશે, અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરે એટલે તેની સેવા કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે, એની હાય હા ને ના એ ના કરે, હજુ જો થઈ જાય એનો. એ દ્રષ્ટાંત પૂરું. આમાં ધનનો અર્થ હતો દ્રષ્ટાંતમાં, આમાં મોક્ષનો અર્થ, માત્ર મોક્ષ અભિલાષ, બીજું કઈ ન જોઈએ. કે આપણે તત્વ અભ્યાસ કરીએ, જાત્રા કરવા જઈએ, પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીએ તો આપણે ધન મળે તો એ મોટું પાપ છે, પુણ્ય નથી પણ પાપ છે. ભગવાન પાસે જઈ અને પૈસો માગવો કે શરીર સારું થઈ જાય, એ જૈન દર્શનના વિતરાગી અરિયંત પરમાત્માને એ સમજો જ નથી. એ વિતરાગી પ્રતિમા છે, એ તમને શું આપવાના છે. તો કહે છે કે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે, પુરુષ એટલે આત્મા, મોક્ષનો ઈચ્છક, મુમુક્ષુ, માત્ર મોક્ષ અભિલાષા, કે આપણે તત્વ અભ્યાસ કરીએ, જાત્રા કરવા જઈએ, પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીએ તો આપણે ધન મળે તો એ મોટું પાપ છે, પુણ્ય નથી પણ પાપ છે. ભગવાન પાસે જઈ અને પૈસો માગવો કે શરીર સારું થઈ જાય, એ જૈન દર્શનના વિતરાગી અરિયંત પરમાત્માને એ સમજો જ નથી. એ વિતરાગી પ્રતિમા છે, એ તમને શું આપવાના છે. તો કહે છે કે તેવી રીતે મોક્ષાર્થી પુરુષે, પુરુષ એટલે આત્મા, મોક્ષનો ઈચ્છક, મુમુક્ષુ, માત્ર મોક્ષ અભિલાષા, મોક્ષનો અર્થી એટલે મોક્ષનો ગરજુ, માત્ર એને મોક્ષ જોઈ છે, એટલે કે આ દુઃખથી છૂટવું છે એવો જેને ભાવ પ્રગટ થયો છે, અથવા પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ મારે કરવી છે, તો મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, તો આ મૂળ વાત છે કે પહેલે શું કરવું, પહેલામાં પહેલા ધર્મ કરવો હોય તો પહેલા કઈ ક્રિયા કરવી, એમ કેટલા વ્રત કરવા, કેટલા તપ કરવા, કેટલો ત્યાગ કરવો, કેટલા દાન દેવા, કેટલા મંદિરો બંધાવવા, પહેલા શું કરવું, કેટલા પુસ્તકો છપાવવા, કેટલા પુસ્તકો અડધી કિંમતે વેચવા, કેટલા જાજાજીઓ ભેગા કરીને એ સમજે તો સારું, એમ પહેલા શું કરવું, પ્રથમમાં પ્રથમ જો તારે મોક્ષની ભાવના હોય તો શરત એ છે, તારે બીજું જોતું હોય, સંસારનું સુખ જોતું હોય તારે તો નહીં, પણ જો તારે મોક્ષનું સુખ જોતું હોય એટલે આત્મિક સાચું સુખ જોતું હોય, સંયોગનું સુખ નહીં આત્મિક સુખ જોતું હોય તો પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. આત્માને જાણવો એટલે જેવો આત્મા છે પોતાનો એને અનુભવવો. શરૂઆત જ પાદરી એટલી અહીંથી કરી, એમ બીજો કોઈ વચ્ચે રસ્તો નહીં કે આમ કરતા 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 આગળ વધાય, એમ નહીં. જો તારે ધર્મ કરવો હોય, મોક્ષ કહો કે ધર્મની પૂર્ણતા કહો, ધર્મ કરવો હોય તો પ્રથમમાં પ્રથમ તારા શુદ્ધ આત્માને જાણ, પહેલા એનું સ્વરૂપ ગુરુ તમે જાણ અને પછી એનો અનુભવ કરતું. પહેલામાં પહેલું કામ છ દ્રવ્યને જાણવા અને નવ તત્વને જાણવા અને લોકનો વિસ્તાર જાણવો અને મેરુ પર્વત કેવડો છે અને દેવગતિમાં શું છે અને નરક ગતિ શું છે એ કાંઈ નહીં. પહેલામાં પહેલો તારા આત્માને તું જાણ, બસ પહેલામાં પહેલા કર્તવ્ય છે આત્માનું. કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો પહેલામાં પહેલું તો આત્માને જાણવો, એટલે શુદ્ધાત્મા છું હું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક હોવાથી જ્ઞાતા છું અને મારું સ્વરૂપ પરિપૂર્ણ છે જ્ઞાનથી, દર્શનથી, ચારિત્રથી, એમ પોતાના શુદ્ધાત્માનો મહિમા લાવીને એની રૂચિ કરીને એમાં ઉપયોગ જોડીને પ્રથમમાં પ્રથમ શુદ્ધાત્માનો અનુભવ કરવો, પહેલામાં પહેલું કર્તવ્ય જીવનું એ છે. પેલા મંદિરે દર્શન કરવા જવા, પછી દુકાને જાઉં, પછી વળી સાંજે સ્વાધ્યાયમાં બેસું, એ નહીં. પહેલામાં પહેલું કર્તવ્ય તું શુદ્ધાત્માને જાણ, ત્યાંથી શરૂઆત થાય છે ધર્મની. ઓલી વાત અપૂર્વ નથી, અનંત વાર કર્યું તો નહીં કર્યું, શું કે આત્માને જાણ્યો નથી એને પ્રથમ જાણ. પ્રથમ તો આત્માને જાણવો એટલે અનુભવો, જાણવો એટલે આમ શાસ્ત્રથી જાણવો ને મન વાળે જાણવો કે આત્મા આવો છે ને આત્મા આવો છે એમ નહીં. સાકર ગળી છે, સાકર સ્વભાવે ગળી છે, સાકર રંગે ધોળી છે, સાકરનો આકાર લંબચોરસ છે અથવા ગાંગડો ગોળ છે એમ નહીં. પ્રથમમાં પ્રથમ સાકરને જીભ ઉપર મૂકવી એમ કે છે. એમ પહેલામાં પહેલું કર્તવ્ય જ્ઞાનાનંદ પરમાત્મા અંદર બિરાજમાન છે એને પ્રથમમાં પ્રથમ તું જાણ. જાણ એટલે અનુભવ કર, એટલે આનંદનો સ્વાદ લે તું એમ. આત્માને જાણો પછી તેનું જ શ્રદ્ધાન કરવું, એ તો ભાષા છે. પછી ને પેલું તો છે જ નહીં, જાણીને તરત જ શ્રદ્ધા થાય છે. અનુભવમાં આવ્યો આત્મા તો એ સમયે એની શ્રદ્ધા થાય છે કે આત્મા આવો છે. પણ સમજાવવા માટે વાક્યની રચનામાં પછી શબ્દ આવે. પછી તેનું જ એટલે જે શુદ્ધ આત્મા પોતાના જ્ઞાનમાં અનુભવમાં આવ્યો કે હું ગુનાયક છું એમ જે જાણનારો જ્ઞાનમાં જણાઈ ગયો, એવો જે આત્મા એના જ્ઞાનમાં આવ્યો અતિન્દ્રિય જ્ઞાનમાં, એ જ વખતે એને શ્રદ્ધા થાય છે કે જે આત્મા અનુભવમાં આવ્યો એ જ હું છું. એમ એ જ સમયે શ્રદ્ધા થાય છે. એક સાથે એક સમયમાં પણ બે ગુણની બે પર્યાય જુદી. જ્ઞાનની પર્યાય આત્માને ઉપાદેય પણ જાણ્યો અનુભવો, અને શ્રદ્ધાની પર્યાય એ શ્રદ્ધો જે જ્ઞાનમાં આવ્યો આત્માનુભવમાં, એ જ શ્રદ્ધાનો વિષય બન્યો કે હું શુદ્ધાત્મા છું. એમ એને પ્રતીતિ થઈ ગઈ, શ્રદ્ધા થઈ ગઈ. જેવો આત્માનુભવમાં આવ્યો એવી શ્રદ્ધા થઈ, સાકર જીભ ઉપર મૂકી તો મીઠાશનો સ્વાદ આવ્યો કે આ સાકર જ છે, આ લીંબુ નથી, આ ફટકડી નથી, આ લવણની કાંકરી નથી કે અફીણા નથી, પણ આ સાકર જ છે. એમ જ્યારે સાકરનો સ્વાદ લીધો ત્યારે શ્રદ્ધામાં પણ તે જ વખતે આવ્યું કે આ સાકર જ છે. જે મને અત્યારે અનુભવ આવ્યો એ સાકર જ છે, બીજું કોઈ પદાર્થ નથી. એમ અનુભવપૂર્વક શ્રદ્ધા થાય છે. અનુમાન જ્ઞાનપૂર્વકની જે શ્રદ્ધા એ ખરેખર શ્રદ્ધા નથી, કેમ કે અનુમાન જ્ઞાન દ્વારા જે શ્રદ્ધા કરવામાં આવે એમાં આનંદનો અનુભવ નથી આવતો. એ પરોક્ષ જ્ઞાન છે, અટકળું જ્ઞાન છે. કોકે કહ્યું છે, ગુરુએ કહ્યું કે શાસ્ત્રમાં વાંચ્યું, એના દ્વારા પોતાના આત્મા સ્વરૂપને અનુમાન લેવો કે આત્મા શુદ્ધ છે, પરિપૂર્ણ છે, નિત્ય નિરાવરણ છે, અખંડ છે, એવો વિચાર કરવો, એમાં આત્માનો અનુભવ થતો નથી. હા, એમાં કઈ કિંમત એની નથી. આ તો પ્રત્યક્ષ આત્માને અનુભવો, અને અનુભવીને જે આનંદનો સ્વાદ આવ્યો ત્યાં એમ થયું કે આ હા હા, આખો આત્મા આનંદનો કંદ છે. જેમ સાકરની ગુણ હોય શુગરની, ખાંડની, અને એમાં બંબી મારે લોખંડી બંબી આવે છે, બાંબુ એને નાખે, અને આમ અને બે દાણા પાંચ દાણા લઈને મોઢા ઉપર નાખે જીભમાં, તો અનુભવ થયો કે આખો કોથળો આખી ગુણી સાકરની છે. પછી આખી સાકરની ગુણી ખાવાની જરૂર નહીં, શ્રદ્ધા માટે. અરુણભાઈ આ તો બરાબર લોજિક છે ને, કે ભાઈ આની શું કિંમત છે કે અત્યારે આ કોથળાને 800 રૂપિયા ભાવ ચાલે છે, એટલે 800 રૂપિયાની નોટ આપી અથવા પાઉન્ડ જે હાલતા હોય તો એ ગુણી લઈ લે છે. એમાં આખી ગુણીનો કઈ તપાસ કરતો નથી, વિશ્વાસ બેસી ગયો નમૂનો સેમ્પલનો ચાખ્યો કે આ ખાંડની જ ગુણ છે, આખી ગુણી. એમ આખો આત્મા જે જ્ઞાનને આનંદનો ભરેલો છે, ચૈતન્ય રસથી આખો આત્મા સંખ્યાત પ્રદેશે ભરેલો છે, એમાં અંતર્મુખ થઈને ઉપયોગને એમાં જોડો, એટલે એકાગ્રતા દ્વારા બંબી નાખી અને પરિણામમાં સ્વાદ આવ્યો કે અરે હું તો જ્ઞાનને આનંદની મૂર્તિ છું, આખો મારો આત્મા જ્ઞાનને આનંદથી ભરેલો છું. એમ અનુભવપૂર્વક શ્રદ્ધા થાય તે શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. અનુભવ રહિત ની શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે, નિશ્ચય શ્રદ્ધા નથી. કે આત્મા આવો છે, શાસ્ત્રમાં આમ લખ્યું છે, શ્રી ગુરુએ મને આત્માનું સ્વરૂપ આવું કહ્યું, એવી જેવો આત્મા સર્વજ્ઞ ભોગવાને કહ્યો એવો એના માનસિક જ્ઞાન દ્વારા, વિચાર દ્વારા શ્રદ્ધામાં લીધો, એ શ્રદ્ધા સાચી નથી. કેમ કે શ્રદ્ધા એનું નામ કે પ્રત્યક્ષ આત્માનો અનુભવપૂર્વક આનંદ આવે ત્યારે એને સમ્યક દર્શન થયું કહેવાય. ત્યાં સુધી સમ્યક દર્શન નથી, કઈ કિંમત નથી. એ તો અનંત વાર કરી, 11 અંગ ભણી ગયો અને દ્રવ્યલિંગી મુનિ થયો ત્યારે કઈ એની કોઈ સ્થૂળ ભૂલ ન હોય, કોઈ સૂક્ષ્મ ભૂલ રહી જાય છે કેવળી ગમની, પણ અનુમાનના ભરોસે રહી જાય છે. માટે પ્રથમ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે, જે મને અનુભવમાં આવ્યો તે જ હું છું, જે અનુભવમાં જ આવ્યો મને મારો આત્મા તે જ હું છું. એમ એને નિર્વિકલ્પ પ્રતીતિ અથવા નિર્વિકલ્પ શ્રદ્ધા પ્રગટ થાય છે, એમાં કોઈ વિકલ્પ નથી. અનુભવ જેવો થયો એવું શ્રદ્ધાન થયું કે હું તો જ્ઞાન ને આનંદની મૂર્તિ છું. પછી તેનું જ આચરણ કરવું. મોક્ષાર્થીએ પછી શું કરવું? પેલા જ્ઞાન કરવું, પછી શ્રદ્ધા કરવી, અને પછી એમાં ઠરવું. આચરણ એટલે એમાં લીન થવું. જે જ્ઞાન અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યો એમાં જ ઉપયોગને વારંવાર એમાં લીનતા કરવી, એકાગ્ર ધ્યાન દ્વારા એમાં ઉપયોગ એમાં ને એમાં ટકીએ, ઉપયોગ બહાર જાય જ નહીં. એક જ્ઞેયને અવલંબીને ઉપયોગ ટકે અને એ જ્ઞેય ફરે નહીં ઉપયોગમાં, એનું નામ ધ્યાન છે. ધ્યાન એનું નામ કે એક જ જ્ઞેયમાં ઉપયોગ ઉપયુક્ત થાય એટલે એમાં ને એમાં જોડાય, એ ઉપયોગ એનો વિષય બદલાવે જ નહીં, એક જ જ્ઞેયને પકડે, એનું નામ ધ્યાન છે. ફટ ઉપયોગ ફેર્યા કરે તો એ ધ્યાન નથી. કોશિશ કરે તો એને ફરી ફરી આત્માનું ધ્યાન કરે છે એમ કહેવાય. પણ એ ધ્યાન ક્યારે કરે કે એને શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું હોય તો. શ્રદ્ધા ને જ્ઞાનમાં આત્માની ખબર નથી, આત્માનો અનુભવ નથી, આત્મા કેવો છે એની ખબર નથી. અને કા અન્યમતી જે કહે છે એવો કલ્પે, કા બૌદ્ધમતી કહે એવો કલ્પે, કા વેદાંત કહે, કા સાંખ્યમત કહે, એ કલ્પના એ ચડી જાય આત્મા અને ધ્યાનમાં બેસે તો કઈ એને જવાબ મળે નહીં. અરે જૈન દર્શનમાં કહેલો શુદ્ધાત્મા, એનો પણ જો અનુભવ પૂર્વક શ્રદ્ધાન નથી તો ધ્યાન થઈ શકતું નથી. બીજાની વાતો દૂર રહો, એને તો ધ્યાન થાય જ નહીં. અને જૈન દર્શન વિના સમ્યક દર્શન ત્રણ કાળમાં હોઈ શકે નહીં. સમજી ગયા? કેમ ન હોઈ શકે? કે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જે કેવળી થયા એને એક સમયની અંદર ત્રણ કાળ ત્રણ લોકનું સ્વરૂપ પ્રત્યક્ષ જાણ્યું, એમાં રૂપી અરૂપી બધા પદાર્થને પ્રત્યક્ષ જાણ્યા, એમાં શુદ્ધાત્માનું સ્વરૂપ જીવ તત્વનું શું છે એ પણ જાણ્યું, અને વાણીમાં આવ્યું, અને એની વાણી દ્વારા ગણધરે ઝીલીને રચના કરી છે આગળ શાસ્ત્રોની. તો એ સર્વજ્ઞની પરંપરામાં જે જ્ઞાનીઓ થયા, જ્ઞાનીઓ જે પાકે છે એ સર્વજ્ઞની પરંપરામાં જ જ્ઞાની પાકે છે. જે સર્વજ્ઞ મતની બહાર છે એને ધર્મની શરૂઆત થતી નથી. સમ્યક દર્શન ત્રણ કાળમાં હોઈ શકે નહીં. ગમે એવો વિદ્વાન હોય ને લાખો શ્લોક કરોડો શ્લોક મોઢે બોલતો હોય અને નિર્વિકલ્પની વાત કરે, સમ્યક દર્શનની વાત કરે, કેવળ જ્ઞાનની વાત કરે, ધ્યાનની વાત કરે, એ બધી વાત તદ્દન કપોળ કલ્પિત છે. એ કલ્પનાનો આત્મા છે, એને આત્માનો અનુભવ થયો નથી. અને એ જ્યાં સુધી સાચા દેવગુરુ શાસ્ત્ર મૂળ પાયો શ્રદ્ધાનો એ છે. સમ્યક દર્શન થવા માટે પાત્ર કોણ થાય કે જેને અખંડ અણી શુદ્ધ શ્રદ્ધા જોઈ, નિમિત્ત નહીં. હજી નિમિત્તનું પણ ઠેકાણું ન હોય કે આ પણ સાચો ને આ પણ સાચો, સાચો એક સર્વજ્ઞ વિતરાગ દેવ, બાકી બધા ખોટા છે, બધા કલ્પનાથી, શાસ્ત્રો નહીં પણ ચોપડા લેખા છે. એમાં જોઈ ને આત્માનું સ્વરૂપ જ અરિયંતે કહ્યું છે, કોઈ કઈ શીખવું જ નથી. તેથી કરીને પહેલામાં આપેલો એને વ્યવહારમાં આવવું હોય તો સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી પડશે. અને જ્ઞાનીઓએ લખેલા શાસ્ત્રને તપાસીને ગોતીને નિર્ણય કરવો પડશે કે આ અનુભવીનું પુસ્તક છે અને આ અનુભવીનું નથી. એ બધી એના ઉપર જવાબદારી છે જેને ધર્મ કરવો, એને પોતાને કરવું પડશે. એ સાચા દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા આવી અને પછી જે સમજાવે છે ગુરુ, આત્મજ્ઞાની ગુરુ અથવા શાસ્ત્ર દ્વારા જે આત્માનું સ્વરૂપ એને લક્ષમાં લીધું તેને પ્રથમ જાણવો, પછી શ્રદ્ધા કરવી, અને એ શ્રદ્ધા જ્ઞાનમાં આત્મા આવ્યો છે એમાં ઉપયોગને વારંવાર જોડવો. ઉપયોગને ક્યાં જોડવો કે જે શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો એમાં. હવે શ્રદ્ધાને જ્ઞાનમાં જ આત્માનું ઠેકાણું નથી, ત્યાં ઉપયોગ ક્યાં જોડે? ઉપયોગને આત્મામાં જોડવો એનું નામ જ ધ્યાન છે, એનું નામ યોગ છે. ઉપયોગને આત્મામાં જોડવો, યુટ ટુ જોઈન્ટ, ઉપયોગને આત્મામાં જોડી રાખવો એનું નામ યોગ છે. અને એને યોગી કહેવાય, એને યોગી કહેવાય. ઉપયોગને આત્મામાં એકાકાર થઈને જોડી દેવો એ યોગ કહેવાય. અને એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ રૂપે પ્રણમતો જે આત્મા થયો સાધક એનું નામ યોગી કહેવાય. અથવા તો જે ધ્યેયનું ધ્યાન કરે છે તેને ધ્યાતા કહેવાય. ધ્યેય શુદ્ધાત્મા છે, એમાં એકાગ્ર થયો ઉપયોગને, તો એનું કહેવાય ધ્યાન. ધ્યેય તો દ્રવ્ય છે, ધ્યાન તો પરિણામ છે. અને પરિણામ અને દ્રવ્ય એની અભેદતા તેને ધ્યાતા પુરુષ કહેવામાં આવે છે. જે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારો છે પુરુષ એનું નામ ધ્યાતા છે. પણ ધ્યાન કરનાર, ધ્યાન પર્યાય છે અને ધ્યેય દ્રવ્ય છે. હવે દ્રવ્યને જ્યારે ધ્યેય કહીએ અને પરિણામને ધ્યાન કહીએ તો ધ્યાન ધ્યાન પર્યાય પરિણત જે આત્મા થયો અભેદ, તો એનું નામ ધ્યાતા પુરુષ કહેવાય. ધ્યાન કરનારો, ધ્યાન કરનારો પુરુષ એ પણ અનુભવના કાળમાં આ ધ્યેય આ ધ્યાન ને આ ધ્યાતા એ ત્રણ પ્રકારના વિકલ્પ છૂટી જાય ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાન આવે છે. હવે આ આત્માનું જ્યાં સ્વરૂપનું ઠેકાણું નથી.